શ્લોકમાં એમણે જીવનને ઉપયોગી થાય તેવી બહુ જ મહત્વપૂર્ણ વાતો કરેલી છે. સામાન્ય રીતે એવી વાતો આપણને સાંભળવા મળવી દુર્લભ છે. ઉમા સ્વાતિ મહારાજે રાગ અને દ્વેષની ગંભીરતાની વાત કરી કે રાગ અને દ્વેષ આત્મશત્રુઓ છે. બહારથી બહુ સારા દેખાતા આ જ્યારે આત્મા ઉપર એનું પ્રભુત્વ છવાઈ જાય છે ત્યારે તે પારાવાર નુકસાન કરનાર બને છે. મિથ્યાત્વની વાત આપણે કરી ગઈકાલે અને એનાથી દૂર હટવું, એનાથી મુક્ત થવાની વાત પણ આપણે વિચારી. રસ્તો કેવી રીતે મળે? આપણે મનની અંદર થોડી પણ જાગૃતિ હોય તો વિચાર આવ્યા વગર રહેતો નથી કે સાંભળ્યું ઘણું, પરિવર્તન કેટલું આવ્યું. પરિવર્તન લાવવાની ઈચ્છાનું આ પહેલું કદમ છે. આવો ભાવ ઉત્પન્ન થવો કે પરિવર્તન ક્યારે આવશે એ પણ બહુ મોટી વાત છે. પણ એ વાતને આપણે અટકી નથી જવાનું એમ વિચારીને કે આ બહુ મોટી વાત છે એમ. ચાલવાનો પ્રારંભ કરવાનો છે અને એ ચાલવાનો પ્રારંભ કરવામાં શું શું મહત્વનું છે એની વાત હવે શરૂ કરે છે. ગુરુવાયત્તા યસ્માત શાસ્ત્રારંભા ભવંતિ સર્વે તસ્માત ગુરુવારાધન પરેણ હિતકાંક્ષિણા ભાવ્યં. શાસ્ત્રોની વાત કરીએ છીએ આપણે કે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. શાસ્ત્ર કોને કહેવાય? શાસ્ત્રોનું અધ્યયન શા માટે કરવું જોઈએ? એની પરંપરા ચાલી છે શાસ્ત્રોની. અહીંયા શાસ્ત્રની સૌથી પહેલા તો આપણે વ્યાખ્યા સમજવી જોઈએ કે શાસ્ત્ર કોણ છે, શાસ્ત્ર શું કહેવાય અને શાસ્ત્રો દ્વારા જીવનની અંદર કેટલું મોટું પરિવર્તન આવી શકે એમ છે. શાસ અને ત્ર બે બાબતો આમાં છે. શાસ ધાતુ છે, શાસન કરે છે, જે અનુશાસન કરે છે, જે આપણા જીવન ઉપર અનુશાસન કરનાર છે તે શાસ્ત્ર છે. એટલે આ શાસ્ત્રના રચયિતાઓને શાસ્તા કહેવાય છે. શાસ્તા એટલે જે આપણા જીવનને, આપણા ગુણોને, સંસ્કારોનું અનુશાસન કરે છે, તે અનુશાસન ગવર્ન કરે છે, આપણા જીવનનું ગવર્ન કરે છે, જીવનને દિશા આપે છે. જીવનની અંદર ક્યાંય પણ કંઈ ખરાબ થવાનું હોય તો એનાથી આપણને રોકે છે. તો આ શાસ્તા એ કોણ છે? તો કહે છે કે ગુરુ એ શાસ્તા છે. ગુરુઓ આ શાસ્ત્રોની રચના કરે છે. ગુરુ વિશેની આપણે જે માન્યતા ધરાવીએ છીએ તેને સમજવાનું છે. એક ચિંતકે લખ્યું છે કે મનસ્તેજ ગુરુ અંગરી પદ્મે ન લગ્ન તતહ કિમ જો તમારું મન ગુરુના ચરણોમાં લીન ન થયું હોય તો પછી શું? ચાર વાર કહે છે સતહ કેમ સતહ કેમ સતહ કેમ સતહ કેમ, તો પછી શું મતલબ? જો ગુરુ જે અનુશાસન કરનાર છે, જે આપણા જીવનને કંઈક અર્પે છે, તેમના ચરણોમાં આપણા શિરને આપણા ભાવોને ન ઝુકાવીએ તો પછી શું કામનું જીવન, શું કામનું? અને એની પહેલા એમણે ઘણી બધી વાતો કરી કે તમારી પાસે ઘણું બધું ધન હોય, ઘણી બધી સંપત્તિ હોય, ઘણી બધી શક્તિ હોય, ઘણું બધું સામર્થ્ય હોય, તમે કવિ હો, તમે બહુ મોટા સમર્થ પુરુષ હો, એનાથી શું ફાયદો? ભારવી એ બહુ મોટો કવિ થઈ ગયો, એના કાવ્યો એની અંદર અર્થનું ગૌરવ, અર્થની મહત્તા, એક શ્લોકને તમે વાંચો તો એની અંદરથી અનેક બાબતો નીકળે, એટલું બધું અર્થ ગાંભીર્ય એનો, એના શબ્દોમાં આટલું બધું. આવા મહાન કાવ્યોની રચના ભારવીએ કરી, પણ એના ગુરુ એના પિતાજી હતા, એના પિતાજી પાસે ભણતો હતો, એના ફાધર પાસે. એટલે જ્યારે જ્યારે કંઈક નવા શ્લોક બનાવે, નવું કાવ્ય બનાવે, ત્યારે એ પોતાના પિતાજીને બતાવવા જાય, ભણી લીધા પછી નવી રચના કરે, એટલે પિતાજી પાસે જાય અને એને બતાવે, પિતાજી એ જુએ અને એમાંથી ભૂલ કાઢે કે આ આમ બરાબર નથી, આ બરાબર નથી, આ આમ હોવું જોઈએ, આના બદલે આમ હોવું જોઈએ. એટલે ફરી સુધારીને એ નવું કાવ્ય બનાવે, નવી કવિતા બનાવે, ફરી વાર જાય, ફરી પિતા એની અંદર ભૂલ કાઢે. આવું ઘણા વખત સુધી ચાલે. આ દીકરો છે કંટાળી ગયો, એટલે માને ફરિયાદ કરે છે કે આ પપ્પા કેવા છે, હું જે કંઈ લાવું છું એ બધામાં કંઈક ને કંઈક ભૂલ કાઢે છે. માએ બાળકને એમ કીધું, દીકરાને એમ કહું કે હું વખત આવે તને આમાંથી રસ્તો કાઢી આપીશ. અને માં બાળકને થોડી સાંત્વના આપે છે. આ માતા છે એટલે કે ગુરુની પત્ની છે. એકવાર બંને એકાંતમાં એક વૃક્ષ નીચે બેઠા છે, ફળિયાની અંદર વૃક્ષ હતો, એની નીચે બેઠા છે અને વાતો કરે છે. એની માં એને કહે છે કે તમે શું કરો છો, દરેક વખતે કંઈક ને કંઈક ભૂલો જ કાઢો છો, તમને કંઈ સારું દેખાતું જ નથી, એનામાં આટલું સરસ કાવ્ય રચીને લાવે અને તમે એમાંથી ભૂલ કાઢીને એને બિચારાને એના ઉત્સાહને મંદ પાડી દો છો. તો આ પિતા એને એને કહે છે એની પત્નીને કે ખરેખર એના કાવ્યો બહુ ઉત્તમ છે. શું કહે છે? બહુ ઉત્તમ કાવ્યો છે, પણ એ ઉત્તમ કાવ્યમાં હું જે ભૂલ કાઢું છું એની ઉત્તમમાં પણ ઉત્તમ કવિતા બને એના માટે હું કાઢું છું. જો હું વખાણ કરવા બેસી જઈશ તો એની પ્રગતિ અટકી જશે. આ વાત પેલો ભારવી છુપી રીતે સાંભળતો હોય છે. એ આવીને પિતાજીના પગે પડીને માફી માંગે છે. ત્યારે પિતાજી એક જ વાત કરે છે કે દીકરા હવે કામ પતી ગયું, હવે તું આવું ઉત્તમ કાર્ય કાવ્ય નહીં રચી શકે, કેમ કે તને હવે ખબર પડી ગઈ કે હું તો બહુ સર્વશ્રેષ્ઠ કવિ બની ગયો છું. તો કહેવાનો મતલબ એ છે કે ગુરુ જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારે શિષ્યની અંદર જાગૃતિ, શિષ્યનો વિકાસ થાય, શિષ્યનું કલ્યાણ થાય એવા માર્ગ અપનાવે છે. પણ શિષ્ય હંમેશા અધીરો બની જાય છે, અને અધીરો બની જાય છે ત્યારે એને સમજ નથી પડતી કે એ શું કરે છે. ગુરુનું આ કર્તવ્ય છે, ગુરુ શિષ્યના પોતાના શિષ્યની અંદર ઉત્તમ વિકાસ થાય તેના માટે કોઈક વાર પ્રેમથી કે કોઈક વાર ધક્કો આપીને કે કોઈક વાર કંઈક કરીને, કે આપણે સિકંદરની વાત કરી હતી કે એક ચમચી લઈને બેઠા હતા દરિયા કિનારે, સિકંદર ને સિકંદર ગુરુ ને શોધતો શોધતો છે ક્યાં સુધી આવી પહોંચે છે દરિયા કિનારે. એટલે ઉભો રહી જાય છે દૂર, ત્યાં ગુરુ શું કરે છે હું જોઉં. તો ગુરુ છે એ સમુદ્રમાંથી એક ચમચી પાણી કાઢે ને જમીન ઉપર નાખે, ફરી પાછું એક ચમચી પાણી ભરીને જમીનમાં નાખે, ફરી પાછું પાણી ભરીને જમીન. આશ્ચર્ય થયું કે લાવો આ જોઉં તો. થોડી વાર ઉભો રહ્યો, પાંચ મિનિટ થઈ, દસ મિનિટ થઈ, એનું એ જ કર્યા કરતા હતા ગુરુ. એટલે ગુરુનું ચસ્કી ગયું લાગે છે કે પાણીથી ચમચીથી તો કઈ દરિયો ઉલેચાતો હશે, ગમે તેટલું કરે તો પણ ચમચીથી દરિયો ના ઉલેચી શકાય. એટલે દોર તો ગુરુ પાસે પહોંચે છે અને ગુરુને કહે છે કે ગુરુજી શું થઈ ગયું છે આજે? તો કે હા જો ને, ચમચીથી આ દરિયાને ઉલેચી રહ્યો છે. કે આવું કોઈ દિવસ બને? તો કે હા એ ના બને એ હું જાણું છું, પણ મારે તને એ કહેવું છે કે તારી ચમચી જેટલી બુદ્ધિથી પરમાત્માનો સાગર જેટલા ગુણનો વૈભવ તું પામી શકીશ. તું પહેલા તારી બુદ્ધિનો વિસ્તાર કર તો પરમાત્માને ઓળખી શકાશે. પરમાત્માને ઓળખવા માટે તારે આ તારી ચમચી જેટલી કે હું મારું એમાં પડ્યો છે અને આ દુનિયાને જીતવા નીકળ્યો છે, તો તું તારી જાતને તો જીત પહેલા, તો ખબર પડશે કે શું છે. આ ગુરુ છે. ગુરુ એક આવી આમ એને કહ્યું હોત કે તારી બુદ્ધિ નથી, તારી બુદ્ધિ ચમચી જેટલી છે, તો આ તો રાજા વાજાને વાંદરા ગુરુને ડૂકું ઉડાવી દે ન ગમે તો. પણ ગુરુએ એવી કળાશ, ગુરુની પાસે એવું જ્ઞાન હોય છે, એવી સમજ હોય છે કે કયા સમયે કોને કઈ રીતે સમજાવવા. સિદ્ધસેન દિવાકર સુરી બહુ મોટા શાસ્ત્રકાર, વિક્રમની રાજસભાની અંદર હંમેશા એમનો જવા આવવાનો. વિક્રમ રાજાએ એમને પોતાની રાજસભાની અંદર શ્રેષ્ઠ વિદ્વાનની પદવી આપી હતી અને હતા પોતે શ્રેષ્ઠ વિદ્વાન. એમની જ્ઞાનની શક્તિ, એમનો અભ્યાસ બહુ વિસ્તાર પામેલો હતો, બહુ ઊંડું જ્ઞાન હતું. કોઈ પણ વિષય ઉપર ગમે ત્યારે ગમે ત્યાં પૂછો તો એમની પાસે જવાબ હોય. આવી વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા અને રાજસભામાં એમને આવું એક સન્માન મળ્યું હતું. એટલે કોઈકે કોઈક વાર કહ્યું કે મહારાજ આ તમે રાજસભાની અંદર ચાલતા જાઓ છો એ શોભતું નથી. શું કહે છે? તમે તો રાજાના પણ ગુરુ છો અને આવી રીતે પગે ચાલીને ખુલ્લા પગે જાઓ એ સારું નથી લાગતું. તો અમે તો જૈન સાધુ છીએ, પગે ચાલીને જઈએ, અમારા માટે તો આ આચાર છે, અમારે કઈ જરૂર નથી. તો કે એક રસ્તો છે મહારાજ, અમે કાલથી પાલખી લાવીએ, પાલખીમાં તમે બેસો. પાલખીમાં બેસવાનો તો નિષેધ છે જ નહીં, પાલખીમાં બેસીને તમે રાજસભામાં પધારો તો તમારું ગૌરવ ગણાશે. આ સિદ્ધસેન દિવાકરને એવું લાગ્યું કે આ કહે છે એમાં કંઈક તથ્ય છે, હું રાજાનો ગુરુ છું તો શા માટે હું ચાલીને જઉં, પાલખીમાં બેસીને જઈશ. પાલખીમાં બેસીને જવા લાગ્યા. આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ અને આ વાત ગુરુ સુધી પહોંચી. ગુરુને થયું કે આને અહંકાર પેદા થઈ ગયો છે. એને મનની અંદર એમ થઈ ગયું છે કે હું બીજા સાધુઓ કરતા ઊંચો છું, હું જ્ઞાની છું, હું શ્રેષ્ઠ છું, આ નગરની અંદર મહારાજ એટલો જ્ઞાન કોઈની પાસે છે નહીં, એટલે આ પણ ઓછું કહેવાય એવું સન્માન હું લઉં છું. પણ ગુરુએ એ વિચાર કર્યો કે જો આ સન્માનની અંદર ફસાઈ જશે તો આત્મકલ્યાણ ચૂકી જશે, સંસારની અંદર રખડશે, એમાંથી મુક્તિ મેળવવી છે. અને પણ એને કહેવા જાય તો એમ થાય કે ભાઈ તમને નથી મળ્યું સન્માન એટલે મને કહેવા આવ્યા છો. એટલે એક દિવસ પેલા ચાર જણ જે ડોળી ઉંચકતા હતા, જે પાલખી ઉચકતા હતા એમાંથી એક જણને કહું કે આજે તમે ના જતા, હું વેશ પરિવર્તન કરીને આજે હું પાલખીના એક છેડે હું રહીશ, મારા ખભા ઉપર એને લઈ જઈશ. હવે ચાલતા ચાલતા એમને તો અભ્યાસ હતો નહીં, એટલે વારા ઘડીએ અલગ ડોલક થાય અલગ ડોલક થાય. એટલે સિદ્ધસેન દિવાકર સુરી સંસ્કૃત ભાષામાં બોલે છે કે કિમ બાધતી તવ સ્કંધ ભારો ન વહતી, કેમ તને બાધા પહોંચે છે, મારો ભાર તને ખભો ઉચકી શકતો નથી. એટલે તો કહે છે કે ન બાધતી તવ સ્કંધ ભારે ન બાધતી બાધતે પ્રયોગે, કે મને તમારા ભારથી કઈ પીડા નથી પહોંચતી, પણ તમે જે આ બાધતી પ્રયોગ કર્યો ને એની બાધાથી મને પીડા થાય છે. કેમ કે વ્યાકરણની દ્રષ્ટિએ બાધતી ને બદલે બાધતે થવું જોઈએ. પેલો ચમકી જાય છે કે વ્યાકરણની અંદર મારી ભૂલ કાઢનાર એક જ જણ છે અને એ મારા ગુરુ. વ્યાકરણ શાસ્ત્રની અંદર મારાથી વધુ જ્ઞાન બીજા કોઈનું સંભવતું નથી. એટલે એમ કીધું કે પાલખી ઉભી રાખો, જોયું પોતાના ગુરુ છે, માફી માગીને ચોકરીને ગુરુજી ભૂલ થઈ ગઈ, હું માન અને સન્માનમાં ફસાઈ ગયો. આ માન અને સન્માન એવા સુવાળા ઘણી વાર આપણને ખબર પણ ન પડે એવી રીતે આપણને પછાડી દે, કે બહુ સરસ કેટલું માન મળે છે, મળવું જ જોઈએ ને. પછી પોતે જ પોતાની જાતની અંદર મનની અંદર આવા પ્રકારના વિચાર કરવા માંડે કે મળવું જ જોઈએ ને, આ મળે છે એ તો બરાબર છે. તો એવા સમયે જો કોઈ બચાવનાર હોય, એવા કોઈ સમયે કોઈ માર્ગ આપનાર હોય તો એ ગુરુ છે. અને એટલા માટે ગુરુને કહું કે ગુરુ શબ્દના અર્થની અંદર ગુરુની મહત્તાનો મહિમા ગાયો છે કે જે ગુ એટલે અંધકાર, રુ એટલે નાશ કરે, જે અંધકારનો નાશ કરે છે, મોહનીય કર્મના અંધકારનો, મોહના અંધકારનો નાશ કરવાની જેનામાં તાકાત છે તે ગુરુ છે, તે શાસ્તા છે. અને શાસ્તા છે એ રચના કરે છે શાસ્ત્રોની. એટલે ગુરુને વંદન, ભગવાન પછી તરત જ ગુરુને વંદન કર્યું કે ગુરુ 36 ગુણો ગુરુ મજ્જ, આવા 36 ગુણો વાળા મારા ગુરુ છે જેને હું નિરંતર વંદન કરું છું, એમને એમની સમક્ષ લઈને હું વંદન કરું છું. અને એમણે જે ગ્રંથો રચ્યા છે એ શાસ્ત્ર કહેવાય છે, આ શાસ્ત્રો છે. એ શાસ્ત્રોમાં શાસ અને ત્ર એવા બે શબ્દો છે. શાસ એટલે અનુશાસન કરવું, ત્ર એટલે રક્ષણ કરવું. શાસ્ત્રનો અર્થ છે અનુશાસન કરવું અને રક્ષણ કરવું. આ બે કાર્યો શાસ્ત્ર કરે છે. જેવી રીતે એક રાજા, સારો રાજા, એક તંત્ર, એક રાજ્યનો વહીવટ સારો એ રીતે કહેવાય કે ત્યાં રહેલા સજ્જન પુરુષોને આગળ વધવાની પૂરેપૂરી તક મળે, તક ઉભી કરે અને ખરાબ માણસોને કંટ્રોલ કરે. આવું તંત્ર જે જગ્યાએ હોય તે તંત્રને સારામાં સારું તંત્ર, સારામાં સારી વ્યવસ્થા, સારામાં સારો વહીવટ કહેવામાં આવે છે. આપણો દેહ પણ એક એવો આ નગર જેવો છે. આ નગરની અંદર સદગુણો અને દુર્ગુણોના વાસ થયેલા છે. આપણે સાવ દુર્ગુણી પણ નથી અને સાવ સદગુણી પણ નથી. આપણા મનની અંદર અનેક સદગુણો છે, અનેક દુર્ગુણો છે, પણ જે દ્વારા આપણે સદગુણોને યોગ્ય વાતાવરણ, યોગ્ય તક આપીએ કે જેનાથી સદગુણોની વૃદ્ધિ થતી જાય અને પૂરેપૂરું આપણા ઉપર એવું અનુશાસન, એવું આપણે તંત્ર ગોઠવીએ કે દુર્ગુણો ક્યારેય પણ ફાવી ન જાય. ઘણી બધી વાર આપણને મનની અંદર એવો ભાવ આવે કે લાવને હું જોઈ ના લાવને હું કરી નાખું, કોઈ ક્યાં જુએ છે, પણ કહે છે કે આત્મ તત્વ તો જુએ છે, તમે સૌથી પહેલા તમારો જ દ્રોહ કરો છો, બીજાનો દ્રોહ કરો કે ન કરો પણ સૌથી પહેલો દ્રોહ આપણે આપણો જ કરીએ છીએ. બીજો શુદ્ધ ભગવાન તો કે જેમના જ્ઞાનની અંદર કશું જ છૂપું નથી એમને પણ આપણે દ્રોહ, એમના પણ દ્રોહ કરીએ છીએ. શાસ્ત્ર આ કામ કરે છે કે આપણે અંદર રહેલા ગુણોને વિસ્તારવાની તકો આપે છે અને દુર્ગુણોને આપણી અંદર દામવાની સતત કોશિશ કરે છે. એટલા માટે શાસ્ત્ર છે. શાસના ત્રાણ શક્તિસ્થ શાસ્ત્રમ ઇતિ ઉદાહરણ. જે શાસન કરે છે અને જે એ શાસન દ્વારા સદગુણોને વિકસવાની અને દુર્ગુણોને કાબુમાં રાખવાની કોશિશ કરે છે તે શાસ્ત્રો છે. એવા શાસ્ત્રોના રચયિતા ગુરુ ભગવંત છે. તો અહીંયા કહે છે કે આ શાસ્ત્રો છે ગુરુ ભગવંતોએ શરૂ કરેલા છે અને તસ્માત ગુરુવારાધન પરેણ હિતકાંક્ષીના ભાવ્યમ. હિતકાંક્ષીઓ જેમને પોતાના હિતની કાંક્ષા છે, જેમને પોતાના જીવનને ધન્ય બનાવવું છે, જીવનને આગળ લઈ જવું છે, તેવાએ ગુરુને વિનય કરવો જોઈએ, ગુરુના ચરણોમાં શરણ સ્વીકારવું જોઈએ. જે આવી રીતે ગુરુના ચરણોમાં રહે છે તે કલ્યાણને પામે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રશ્રી મહારાજની એક વાત છે, અદભુત વાત છે. ગુરુ મહારાજ દેવચંદ્રસુરી શિષ્ય એમના હેમચંદ્રસુરી અને એક બીજા મહારાજ, એ વખતે આ ત્રણ મહારાજો બહુ જ જ્ઞાની અને મહાન ગણાતા હતા. એ ત્રણેય ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે ત્રણેય ભેગા થઈને એક સાધના કરીએ અને સાધના કરીને એવું કંઈક મેળવીએ કે જેથી શાસનનું કલ્યાણ થાય. ત્રણે એકઠા થયા, દેવની આરાધના કરવા લાગ્યા. હેમચંદ્રસુરી મહારાજના મનની અંદર એવું હતું કે હું કોઈક રાજાને પ્રતિબોધિત કરું. દેવચંદ્રસુરી મહારાજના મનની અંદર એવો ભાવ હતો કે મને સુવર્ણ સિદ્ધિ મળે. સુવર્ણ સિદ્ધિ એટલે ખબર છે ને, સોનું બનાવી શકવાની કળા હું. અને ત્રીજા મહારાજના મનની અંદર એક ભાવ હતો. ત્રણેય સાધના કરી, દેવી પ્રસન્ન થયા. દેવીએ વરદાન આપ્યું કે જાઓ, તમારી જે ભાવના છે પરિપૂર્ણ થશે. હેમચંદ્રસુરી મહારાજે પોતાની આ સાધના હતી એ સાધનાના બળે રાજા કુમારપાળને પ્રતિબોધિત કર્યો અને પ્રતિબોધિત કરીને પોતાનો શિષ્ય બનાવ્યો. એના કારણે તેમણે જૈન ધર્મનો ઘણો બધો વિસ્તાર કર્યો, લોકોને જીવનની અંદર અહિંસાનો પ્રચાર કર્યો અને ઘણી વાતો સારી વાતો થઈ. કુમારપાળ પણ પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યો છે. એ વખતે હેમચંદ્રસુરી મહારાજના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો કે આપણે કંઈક એવું કરીએ કે અમર થઈ જઈએ. એ અમર થવાની ભાવના ઉત્પન્ન થઈ એમને. તો અમર થવાની ભાવના ત્યારે થાય કે નગરની અંદરના તમામે તમામ માણસોના બધા દુઃખો દૂર કરી દેવામાં આવે. કોઈ દેવું ન રહે, કોઈની પાસે કોઈ તકલીફ ન રહે, એવી સ્થિતિ ઉત્પન્ન થાય તો જ આ બને. અને કુમારપાળને એ વખતે મનની અંદર એવો ભાવ આવ્યો કે મારી પણ સંવત ચાલે, જેમ વિક્રમ રાજાની સંવત ચાલે છે વિક્રમ સંવત, એવી રીતે કુમાર સંવત ચાલે. એટલે હેમચંદ્રસુરી મહારાજ પાસે આવે છે કે મહારાજ કંઈક કરો, તમે તો સમર્થ છો, શક્તિશાળી છો, તમે મારી સંવત ચાલે એવું કંઈક કરો. હેમચંદ્ર શ્રી મહારાજના મનમાં પણ કઈક એવો વિચાર આવ્યો હતો કે એક જ રસ્તો છે કે ગુરુ મહારાજ સુવર્ણ સિદ્ધિ જાણે છે, જો તમે ગુરુ મહારાજ પાસે જાઓ અને એમને મનાવી લો અને સુવર્ણ સિદ્ધિ જાણી લો તો આપણે બધાના દુઃખ દૂર કરીને આપણે બંને અમર થઈ જઈએ. કુમાર સંવત પણ ચાલી જાય અને કુમાર સંવત ચાલે એટલે લોકો મને પણ યાદ કરશે, શેના માટે કે આના ગુરુ કોણ હતા, તો કે હેમચંદ્ર સુરી, એટલે હું ને તું બંને અમર થઈ જઈશ. કુમારપણને વાત ગમી ગઈ, તરત જ એ દેવચંદ્ર સુરી પાસે પહોંચે છે. દેવચંદ્ર સુરી મહારાજ એક જ વાત કરે છે કે ભાઈ આ બધું મને જે મળ્યું છે એ સંવતો ચલાવવા માટે નથી, આ બધું આ મને લબ્ધિ મળી છે એ સંવતો ચલાવવા માટે નથી, એ તો કોઈક એવી સ્થિતિ આવી જાય અને બહુ મોટો આખો સમાજ કે આખો દેશ તકલીફમાં હોય ત્યારે આનો ઉપયોગ કરવા માટે મેં આ સાધના કરી હતી. અને તારા ગુરુને પણ તું જઈને કહેજે કે આ વેશ છે ને એ અમર થવા માટે નથી, આત્માનું કલ્યાણ કરવા માટે. પાછા આવી ગયા. હેમચંદ્ર સુરી મહારાજની આંખ ખુલી ગઈ. આ ગુરુનું કર્તવ્ય છે. ગુરુ આપણા જીવનની અંદર કેટલી જાત જાતની રીતે આપણને ચેતવે છે, આપણું કલ્યાણ કરે છે અને શાસ્ત્રો દ્વારા આપણી ઉપર અત્યારે પણ ઉપકાર કરી રહ્યા છે. આજે આપણે અહીંયા બેસીને આ ચર્ચા કરી રહ્યા છીએ એનું કારણ પ્રસમરતી છે. એટલે આ ગ્રંથ જ ન હોત તો આપણે આ શું કરી શક્યા હોત. હિતકાંક્ષીણા એટલે કે જેને પોતાનું હિત એની અપેક્ષા છે, એની કાંક્ષા છે, એની ઈચ્છા છે કે મારું કલ્યાણ કરવું છે. બહુ માર્મિક વાત કરે છે કે તમારે તમારા પોતાના કલ્યાણની ઈચ્છા થાય તો આ શાસ્ત્રો દ્વારા થાય છે અને શાસ્ત્રો છે એના રચયિતા ગુરુઓ છે. તો ગુરુઓ પ્રત્યે વિનય દાખવો. વિનય એક એવો ગુણ છે કે જેના દ્વારા આપણી અંદર અનેક ગુણો નો ઉદય થાય છે. મેં અહીંયા એક વાત કરી હતી કે અજીત ચંદ્ર સાગર મહારાજ જે અત્યારે બેંગ્લોરમાં ચાતુર્માસ છે, એમણે 3 વર્ષ પહેલા મુંબઈમાં પંચશતાવધાન પ્રયોગો કર્યા. ખ્યાલ છે ને, વાત કરી હતી આપણે 2 દિવસ પહેલા પણ વાત કરી હતી. એને 3 ગુણો બતાવ્યા, એમાં એક વિનય અને બહુમાન. આ વિનય અને બહુમાન અંદરથી પેદા થાય તો જ્ઞાન આવી જાય, જ્ઞાન આવતા વાર ના લાગે. એટલે અહીંયા કહે છે કે તસ્માત ગુરુઆરાધન પરેણ ભાવ્યમ, ગુરુઓની સેવા કરવા, ગુરુઓનું વિનય કરવા માટે તત્પર રહેવું જોઈએ. આ વિનય શું છે એની વાત કરે છે કે ધન્યોપરી નિપતતી અહિત સમાચરણ ધર્મ નિર્વાપી ગુરુ વદન મલય નિસૃતો વચન રસ ચંદન સ્પર્શ. ધન્યસ્ય ઉપરી નિપતતી અહિત સમાચરણ ઘર્મ નિર્વાપી. જે ભાગ્યશાળી માણસો છે એનું અહિત કરનાર એટલે હિત ન કરનાર અને આચારોને ઓલવી નાખનાર, આચારના દીપકને ઓલવી નાખનાર. ગુરુ મહારાજનો સુંદર વચન રસ મળે કે જે મલયાચલથી નીકળેલા સુખડનો સ્પર્શ ધરાવે છે. આ ગુરુના વચનની 2 બાબતો, 2 બહુ મહત્વની ગુણોની વાત કરી કે ગુરુ છે, ગુરુ મહારાજનો વચનનો રસ એવો છે કે જે પેલો અંદર દીપક પ્રગટ્યો છે એને ઓલવી નાખનાર કોઈ તત્વ ઉભું થયું હોય તો અંદર વચન રસને પીવરાવીને એ દીપક ની જ્યોત ને ઝલકો રાખે છે, એને બુઝાવા નથી દેતો. અને બીજું કે ગુરુના વચનનો રસ અથવા વચનનો સ્પર્શ એ સુખડના ચંદનના શીતલ પવન જેવો છે કે જે સમયે આપણને તાપ લાગ્યો હોય, આપણે સંસારના તાપથી દુભાયેલા હોઈએ, પીડા પામ્યા હોઈએ, આપણી અંદર અનેક પ્રકારની વિતંબણાઓ હોય, એ સમયે આપણને જો કોઈ બચાવનાર હોય તો એ આ ગુરુ એના વચનરૂપી શીતલ પવનનો સ્પર્શ છે. આપણે અહીંયા બે ત્રણ દિવસથી જે ગ્રંથની વાત વારંવાર કરીએ છીએ એ છે ઉપમિતિ ભવ પ્રપંચા કથા. એ ઉપમિતિ ભવ પ્રપંચા કથાના રચયિતા સિદ્ધર્ષિ ગણીના જીવનની એક અદભુત ઘટના. એકનો એક દીકરો છે, પૂરેપૂરી સંપત્તિ મળી છે અને કોઈ પણ જાતની કમી નથી એવા યુવાનનો સંગ, મિત્રો, ખરાબ મિત્રોનો સંગે ચડે છે અને દારૂ અને જુગારના વ્યસને ચડી જાય છે. 1100 વર્ષ પહેલાની વાત છે. આ બે વ્યસનો એવા છે કે માણસનો સમય ખાઈ જાય છે, માણસને ઊંઘવા નથી દેતો. આ રોજ રાત્રે ઘરે મોડે આવે છે, એને રાત્રે ઘરે આવે ત્યારે દરવાજો ખોલવા માટે એની પત્નીને જાગતા બેસી રહેવું પડતું હતું. એટલે પત્નીના શરીર ઉપર અસર પડવા માંડી. સાસુ એક દિવસ બોલાવીને કહે છે કે બેટા, આ શરીર કેમ સુકાતું ચાલ્યું છે? ઘરમાં કોઈ કમી નથી, ઘરમાં કોઈ ઓછપ નથી, ખાવા પીવાની કોઈ તાણ નથી અને આ શરીર તારું સુકાતું જાય છે. મનની અંદર કોઈ ચિંતા છે, શું કારણ છે? કશું બોલતી નથી. બહુ આગ્રહ કરે ત્યારે એને કહ્યું કે તમારો દીકરો રોજ રાત્રે મોડેથી આવે છે ને, એને આ ઘરમાં પ્રવેશવા માટે મારે દરવાજા આગળ બેસી રહેવું પડે છે. માં પામી ગયા તરત કે દીકરો ખરાબ લતે ચડી ગયો છે. એને કીધું તરત જ કે આજે તમે સુઈ જજો, હું દરવાજા આગળ ઊભી રહીશ. રાત્રે 2 વાગે પેલો સિદ્ધ ઘરે પ્રવેશે છે ત્યારે માં દરવાજો ખોલવાને બદલે એને કહે છે કે અત્યારે જે ઘરનો દરવાજો ખુલ્લો હોય ત્યાં ચાલ્યો જશે, આજે આ ઘરનો દરવાજો ખુલશે નહીં. આ સિદ્ધ છે એ માના અવાજને ઓળખી લે છે અને એને ખ્યાલ આવી ગયો કે આ માને ખબર પડી ગઈ છે અને હવે આજે તો આ દરવાજો નહીં ખુલે, આજે રાત્રે ક્યાં જવું, રાત્રે 2 વાગે કયા ઘરનો દરવાજો ખુલ્લો હોય, પણ હવે મારે નથી જવું, માએ મને ઘરમાં ના આવવા દીધો તો મારે નથી જવું, એને બતાવી દઉં કે હું પણ કઈક છું. રાત્રે ફરતો ફરતો એક ઘર જોયું કે જેમાં દરવાજા બધા દરવાજા ખુલ્લા હતા. પહોંચ્યો અંદર, ઉપાશ્રય હતો. ઉપાશ્રયમાં સાધુઓ સ્વાધ્યાય અને ધ્યાન કરવા માટે ઉઠી ગયા હતા. ગુરુ મહારાજે જોયું કે કોઈક આવ્યું છે એટલે કહે છે કે આવો ભાઈ. બહુ અનુભવી હતા ગુરુ, એમને ખબર હતી કે રાતના 2 વાગે મારી પાસે કોઈ આવે તો એની પાછળનું કોઈક વિશિષ્ટ કારણ હોય તો જ આવે. એને કહ્યું કે આવો ભાઈ, બેસો, કેમ છો, તમને શું તકલીફ છે, ક્યાં હું મદદરૂપ થઈ શકું? હવે આ માનવ મન છે એ તુલના કરવા લાગે છે. એક જગ્યાએથી મને જાકારો મળ્યો, મારું જ ઘર મારું ના રહ્યું અને આ પરાયું ઘર છે જે મને ઓળખતા પણ નથી, જેને મારું મોટું પણ નથી જોયું, માત્ર અવાજથી અત્યારે સંવાદ ચાલી રહ્યો છે અને છતાંય પણ વર્ષોનો સંબંધ હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે આપણે સાધુઓના લક્ષણમાં એક લક્ષણની વાત કરી હતી, પરોવયાર પરાયણા. આ સાધુઓ એવા છે કે જે પરોપકાર પરાયણ હોય છે, એનું જીવન એક જ માત્ર લક્ષ્ય લઈને ચાલતું હોય છે કે મારાથી જેટલું પણ પરોપકાર થઈ શકે એટલું હું કરું. આજે એને આનંદ થયો કે અજાણે માણસ પણ મને આટલો બધો પ્રેમથી બોલાવીને આવકાર આપે, એના જેવી બીજી ઉત્તમ વસ્તુ કઈ હવે તો જવું જ નથી ઘરે, અહીંયા જ રહી જાઉં. ગુરુ મહારાજે થોડો ઉપદેશ આપ્યો, થોડી સાંત્વના આપી, થોડો આત્મકલ્યાણનો બોધ આપ્યો. સવાર પડી, માને એમ હતું કે કગર તો આવી જશે, આવ્યો નહીં. બાપને ખબર પડી, બાપ શોધવા નીકળે છે, ઉપાશ્રય પહોંચે છે, ચિત્તને કહે છે કે ચાલ હું તને લેવા આવ્યો છું, જે થયું એ ભૂલી જાઓ, હવે આવું નહીં થાય, માં તને ઠપકો નહીં આપે. બાપ પાછું લેવા આવે છે, ના પાડી દે છે કે ના હવે તો હું અહીંયા જ રહીશ. અને એમાંથી સિદ્ધર્ષિ બન્યા, એટલે કે જેના વચનમાં એને રાત્રે એટલી સાંત્વના મળી, સંસારના તાપથી જયારે થાકેલો હતો ત્યારે એને શાતા આપનાર કોઈ વચન હોય તો એ આ ગુરુના વચનો હતા. આપણને સાક્ષાત કે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, સાક્ષાત કે પરંપરાએ, આપણા માટે જો કોઈ સારા વચનો હોય તો આ શાસ્ત્ર વચનો છે, અને એ શાસ્ત્ર વચનોના રચયિતા એ ગુરુ ભગવંતો છે. અને આવા ગુરુ ભગવંતો પ્રત્યે આપણે વિનય દાખવવાનો છે કે મને આવી ઉત્તમ વસ્તુઓ મળી છે, આજે મને આવો એક સુંદર ગ્રંથ, આવી મને એક સુંદર વાતો કહેનાર કોઈ ગુરુ મળ્યા છે, તો મારે એમનાથી પર એનાથી એનો અભિનય ન કરવો જોઈએ અને અભિનય થવો ન જોઈએ. એટલે અહીંયા મહિમા બતાવ્યો ગુરુનો કે ગુરુના વચનો શું છે. દુષ્પ્રતિકારો માતા પિતરો સ્વામી ગુરુશ્ચ લોકે અસ્મિન તત્ર ગુરુ ઇહામુત્ર ચ સુદુષ્કર તર પ્રતિકાર. બહુ સુંદર વાત કરી કે આપણે ગુરુ કોને કોને માનવા, કોણ કોણ આપણા ગુરુ છે. માતા પિતા કલાચાર્ય એતેષામ જ્ઞાતયસ તથા, આચાર્ય હરિભદ્રસુરી મહારાજ યોગ બિંદુની અંદર ગુરુઓને એક લાંબી સૂચિ આપે છે આપણને કે માતા પણ ગુરુ છે, પિતા પણ ગુરુ છે, કલાચાર્ય એટલે આપણને જે કલાઓ શીખવાડી એ પણ ગુરુ છે, અને જેમણે આપણને ધર્મનો બોધ આપ્યો એ પણ આપણા ગુરુ છે. આ બધાનો વિનય કરવાનો છે, અને આ બધાનો વિનય કરતા કરતા એમાં શ્રેષ્ઠ ઉપકાર આપણા ઉપર જો કોઈએ કર્યો હોય તો એ છે આપણા ગુરુ, જેમણે આપણને ધર્મ સમજાવ્યો, ધર્મ શીખવાડ્યો. એમનો આપણા ઉપર ઉપકાર છે, એ ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકે. ઉપાધ્યાય યશુ વિજયજીએ સમ્યક દ્રષ્ટિના 67 બોલની સજ્જાઈ લખી છે, તમે લોકો ભણ્યા છો એ ગ્રંથ, મારું એવું માનવું છે. ધીરુભાઈ પંડિતજીએ ભણાવ્યો હશે તમને એ સંકેતના 67 બોલની સજ્જાઈની અંદર શરૂઆતમાં જેમ કહે છે કે આ સમ્યક દર્શન એ ઉત્તમ વેલડી છે, બહુ ઉત્તમ વેલડી છે, જે તમને છેક મોક્ષ સુધી લઈ જાય છે. અને એની બીજી જ પંક્તિમાં એમ કહે છે, સંકિતદાયક ગુરુ તણો પચ્યું વયાર ન હોય, કે સંકિત આપનાર ગુરુનો બદલો કોઈ રીતે વાળી શકે નહીં. એમણે જે આપણા ઉપર ઉપકાર કર્યો છે, જે સંકિત આપ્યું છે, જે મિથ્યાત્વના ગાઢ અંધકારમાંથી આપણને કાઢીને એક સાચી દિશા આપી છે કે સત્ય આને કહેવાય, એવું સત્ય સમજાવ્યું છે આપણી અંદર, અને મિથ્યાત્વના ગાઢ અંધકારમાંથી આપણે બહાર કાઢ્યા છે, એમનો પ્રત્યુત્કાર એટલે એમનો બદલો કેવી રીતે વાળી શકે. બદલો ગમે તેટલું કરો તો પણ વાળી શકાય નહીં, એટલો મોટો ઉપકાર આપણા ઉપર કર્યો છે, એટલો મોટો ઉપકાર કર્યો છે કે એ ઉપકારને આપણે ક્યારેય ચૂકવી શકીએ નહીં. એ ઉપકારનો ભાવ અંદર આવવો જોઈએ. કેમ? તો કે છે કે એક સંકેત આપણને પ્રાપ્ત થાય એટલે મોક્ષની આપણી પૂરેપૂરી સંભાવના ત્યાં લખાઈ જાય છે કે હવે મોક્ષ અવશ્ય મેવ નિશ્ચિત છે. આ ભાવે કે અનેક ભાવો પછી પણ હવે મુક્તિમાં કોઈ બાધા પડે એવું નથી. હવે મુક્તિ તો મળવાની મળવાની ને મળવાની. જ્યાં સુધી સંકેત પ્રાપ્ત નથી થવો અને મિથ્યાત્વની અંદર ભમ્યા કરીએ છીએ ત્યાં સુધી એ ખબર નથી કે કેટલા ભાવો સુધી પરિભ્રમણ કરવું પડશે. સમ્યક દર્શન જેવું પ્રાપ્ત થયું તેવું જ તમને એ ખ્યાલ આવે છે કે આ કરાય અને આ ન કરાય. અને એ ન કરવાનું જે તમે ત્યાગો છો એ ત્યાગ કરવા દ્વારા કેટલા જીવોને અભયદાન આપો છો, કેટલા જીવોને અભયદાન. આ એક દ્રષ્ટિ ખુલી અને દ્રષ્ટિ ખુલી અને જીવનની અંદર અત્યાર સુધી આપણે અનંતા જીવોને હત્યામાં નિમિત્ત બનતા હતા એ નિમિત્ત હવે એ નિમિત્તોથી આપણે બચી ગયા. કોના દ્વારા? તો કે આ ગુરુએ આપેલી સંકેત દ્રષ્ટિ દ્વારા. સંકેત દ્રષ્ટિ મળી, નૈસારના ભાવમાં સંકેત દ્રષ્ટિ મળી, ધન્ય સાર્થવાના ભાવમાં ઋષભદેવ ભગવાનને સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને એ સમ્યક દર્શન દ્વારા છેક તીર્થંકર સુધી પહોંચી ગયા, તીર્થંકર પદ સુધી પહોંચી ગયા. તીર્થંકર પદ પામવામાં કારણભૂત બન્યું હતું પેલું સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શન ગુરુ દ્વારા મળ્યું. નૈસારમાં ભાવમાં મહાવીર સ્વામી ભગવાનના જીવે સાધુને વરાવ્યું અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. ધનસાર્થવાના ભાવમાં ધનસાર્થવાહે મહારાજ સાહેબને ઘી વરાવ્યું અને ઘી વરાવતા વરાવતા એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. આ સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો શું કહે છે? વસત ગરમ આપણે રોજ બોલીએ છીએ. શું બોલીએ છીએ વસત ગરમમાં? તુહ સમત્તે લદ્ધેવી ચિંતામણી કપ્પપાય વભૈયે પાવંત્ય વિઘ્નમ જીવાય રામરમ ઠાણમ. તુહ સમત્તે લદ્ધેવી, તુહ એટલે તારું, હે ભગવાન તારું, તુહ સમત્તે તારું સમ્યક્ત્વ લદ્ધેવી પ્રાપ્ત થઈ જાય તો, તમે કહેલું સમ્યક દર્શન મને મળી જાય, મારા જીવનની અંદર સમ્યક દર્શન આવી જાય, મિથ્યાત્વ હટી જાય તો ચિંતામણી કપ્પપાય વભૈયે. તો આ સમ્યક દર્શન એ ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક છે. શું કહે છે? કે મારે ચિંતામણી રત્ન નથી જોઈતું, જો તારું સમ્યક દર્શન મને મળતું હોય તો. મારે કલ્પવૃક્ષની પણ જરૂર નથી, મારે મારા આંગણામાં કોઈ એવા વૃક્ષો વાવવા નથી. મારે શું જોઈએ છે? સમ્યક દર્શન. આપણે છેલ્લા ત્રણ દિવસની અંદર મિથ્યાત્વની વાતો કરી, હવે સમ્યક દર્શનની વાત કરી રહ્યા છીએ કે આવું સમ્યક દર્શન કે જે ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક છે. ચિંતામણી રત્ન જેને પાસે છે એને તો રોજ નવી નવી ઈચ્છાઓ પ્રગટ્યા કરશે. શું થશે? ઈચ્છાઓ પ્રગટ્યા કરશે. અને એમાંથી અહંકાર, ઈર્ષ્યા, લોભ આ બધું પ્રગટ્યા કરશે. ઘણી બધી એવી આપણા શાસ્ત્રકારોએ કથાઓ આપણને આપી છે કે જે આપણી આંખને ઉઘાડે છે. એક માણસે એક સાધના કરી, સાધના કરીને દેવીને પ્રસન્ન કર્યા. એ જ સાધના બાજુવાળો પણ, પડોશી પણ કરી રહ્યો હતો. એને કીધું, દેવી પ્રસન્ન થયા એટલે એને માગ્યું કે દેવી હું ઈચ્છું એવું મને આપો, મને મળી જાય એવું કરો તમે. તો કે આપવું ખરી, તો એની એક શરત છે, તું જેટલું માગીશ એટલું તને મળશે, પણ તારા કરતા ડબલ મળશે તારા પડોશીને. કઈ વાંધો નહી, તથાસ્તુ થઈ ગયું. હવે એને મળવા માંડ્યું, પણ એને તકલીફ શું થવા માંડી? એને મળે છે એની કોઈ ચીજ એનો આનંદ નથી. એને શું થાય કે મને મળે છે એના કરતા બાજુવાળાને વધુ મળે છે, ડબલ મળે છે, એની ચિંતા છે. હવે એક દિવસ બહુ ચિંતન કરે છે કે હવે આમાંથી બચું કેમ, બચું એટલે મને મળે છે એનું એને જરાય ટેન્શન, એને ચિંતા નથી કરતો, પણ બાજુવાળાને બધું ડબલ ન મળવું જોઈએ. એટલે કહે છે કે દેવીએ તો મને વરદાન આપ્યું છે કે મને મળે એટલાથી ડબલ મળે, તો હું એક મારી આંખ ફોડી નાખું. આંખ ફોડી નાખું તો પેલાના બે આંખો ફૂટી જશે. પછી જોઉં કે કેવી મજા માણે છે. આ માનવનો વિચિત્ર સ્વભાવ છે. સમ્યક દ્રષ્ટિ આવે છે ત્યારે આ વસ્તુ નીકળી જાય છે, ત્યારે તમને એમ થાય છે કે મને જે મળ્યું છે એ આખા જગતને વહેંચું. મને થોડું જ્ઞાન મળ્યું છે, મને થોડી સમજ મળી છે, તો મારા ભાઈઓ, મારા સગાઓ, મારા પરિચિતો, એમાં બધામાં હું વહેંચું. તું અસમજતે લદેવી ચિંતામણી કપ્પ પાયવ ભાઈએ, મને જે આ સમ્યક્ત મળ્યું છે એ સમ્યક્ત ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષ કરતા પણ અધિક છે. પાવંતી અવિઘેણમ જીવા એરા મરમથાણમ, આ અધિકું છે એટલે બહુ મૂલ્યવાન છે. એનો જવાબ આપ્યો કે ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ તમને સ્વર્ગ કે મોક્ષ નહીં આપી શકે, તમારું ભાવિ નહીં સુધારી શકે. આ સમ્યક દર્શન છે, તમારું ભાવિ ક્યારે બગડવા નહીં દે. શું? પેલો ભાવિ સુધારવા નહીં દે, આ ક્યારે બગડવા નહીં દે. ભાવિને સુધારવું હોય તો કહે છે કે આ ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ કરતા પણ અધિક એવું આ સમ્યક દર્શન. ભગવાન તારું સમ્યક દર્શન છે, અને એ સમ્યક દર્શન આપનાર, સમ્યક દર્શનને સમજાવનાર એ ગુરુ છે. એટલે કહે છે કે ગુરુથી જયારે મને આ સમ્યક દર્શન મળે છે તો એમણે મને જે આપ્યું છે એનો બદલો, એનો ઉપકારનો બદલો આ ભવમાં નહીં, ભવ ભવ હું પ્રયાસ કરું તો પણ વાળી શકું એમ નથી. એમના ઉપકારનો બદલો તેને વાળી શકાતો નથી. વિનય ફલમ શુશ્રુષા, ગુરુ શુશ્રુષા ફલમ શ્રુત જ્ઞાનમ, જ્ઞાનસ્ય ફલમ વિરતિ, વિરતિ ફલમ ચ આશ્રવ નિરોધ. આની અંદર એક વિનય, ગુરુનો વિનય કરવાથી જીવ ક્યાં સુધી પહોંચી જાય છે તેની આખી ક્રમશ ઘટનાઓ બતાવી કે કેવું કેવું થાય છે. શાસ્ત્રની અંદર એક વિનય નામના શિષ્યની વાત આવે છે. નાનકડો બાળક છે, એનું નામ વિનય પાડ્યું છે. એને બહુ લાંબી સમજ નથી. આપણે ત્યાં નાનપણમાં, આપણે ત્યાં એક એવી પરંપરા છે કે નાના બાળકોને આપણે સાથે લઈને જવું, દેરાસર જઈએ, બીજી કોઈ સારી ક્રિયા કરતા હોય ત્યારે સાથે રાખવા. શા માટે? તો કે દેરાસર લઈ જઈએ તો એને એ ખ્યાલ આવે કે આ મા બાપ જેને પગે લાગે છે એને મારે પણ પગે લાગવું જોઈએ. આમ તમે એને ઘરમાં બેસાડીને એવું સમજાવો કે અહીંયા દેરાસરમાં જવું, પગે લાગવું, આમ કરવું તેમ કરવું, તો આખી જિંદગી સમજાવ્યા કરો તો પણ એને સમજમાં કદાચ ન પણ આવે. પણ તમે જયારે એને દેરાસરમાં લઈને આવો છો, તમે પૂજો છો, ત્યારે એ અવશ્ય મેવ પૂજવા લાગે છે, એમાં કોઈ સંશય નથી. તમે જયારે દેરાસરની બહાર નીકળો અને કોઈ ગરીબ ગુરબાને બે પાંચ રૂપિયા આપો છો તો બાળકને પણ એમ થાય છે કે મમ્મી હવે હું આપીશ, આવતીકાલથી મને આપતા દો. એમ કરતા કરતા એનામાં દાનના સંસ્કારો પડે છે, ભક્તિના સંસ્કારો પડે છે, વડીલો પ્રત્યે બહુમાનના સંસ્કારો પડે છે. તો આ બાળક જયારે મા બાપ સાથે આવી રીતે ફરતો હોય છે અને પિતાજી એકવાર નગરશેઠના ઘરે પહોંચે છે અને નગરશેઠને પગે લાગે છે, ત્યારે પેલો બાળક એક સામાન્ય પ્રશ્ન પૂછે છે. બાળક નાનો હોય છે પણ જિજ્ઞાસા બહુ હોય છે. આપણે મોટા થઈએ છીએ પણ જિજ્ઞાસાઓ ધીરે 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 ચડતી રહે છે આપણા અંદરથી. આપણે એવું માનવા માંડીએ છીએ કે હું જાણું છું, બધું જાણું છું. જિજ્ઞાસાને આપણે સુવાડી દીધી, એ આપણું મોટામાં મોટું જ્ઞાન પ્રાપ્તિનું સાધન ગુમાવી દીધું. જિજ્ઞાસા રહેવી જોઈએ. તો આ બાળક પૂછે છે કે પિતાજી તમે આમને કેમ પગે લાગો છો? તો કે એ તો આપણા નગરના શેઠ છે, મારા કરતા મોટા છે. તો કે મોટા છે એટલે એમનો વિનય કરવો જોઈએ, પગે લાગવું જોઈએ? તો કે હા, જે મોટું હોય આપણાથી એને પગે લાગવું જોઈએ. તો એ બાળક રોજ નગરશેઠને ત્યાં જવા લાગ્યો, એમનો વિનય કરવા લાગ્યો. એક દિવસ નગરશેઠ મંત્રીના ઘરે પહોંચે છે, મંત્રીનો વિનય કરે છે. એટલે બાળક પૂછે છે કે શેઠ તમારા કરતા મંત્રી મોટા છે? તો કે આ તો અભયકુમાર છે, આખા નગરનો બેતાજ બાદશાહ છે બુદ્ધિનો, એને પગે લાગવું જોઈએ. અભયકુમાર સૈનિક મહારાજાને મળવા જાય છે ત્યારે આ બાળક હોય છે, એને જોયું કે અભયકુમાર તો સૈનિક મહારાજાને પગે લાગે છે. એ જ પ્રશ્ન પૂછ્યો સૈનિકનો. બાળક હવે સૈનિકનો વિનય કરવા લાગ્યો. સૈનિક મહારાજા એકવાર ભગવાન પાસે પહોંચ્યા, જેને ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે પેલો બાળક સૈનિકને પ્રશ્ન પૂછે છે કે આને તમે કેમ પગે લાગો છો? તો કહે છે કે આ તો મોટા છે, આપણા બધા ના નાથ છે, એટલે ભગવાનને. અને ભગવાન પાસે પહોંચીને એને આ સમ્યક દર્શન અને દીક્ષા પ્રાપ્ત થાય છે અને એ આત્મકલ્યાણ સાધી લે છે. તો આ એક કથાની અંદર બતાવ્યું કે એક નાનકડો વિનય છેક પરમાત્મા સુધી પહોંચાડી દે છે. અને આપણે વિનયને ચૂકી જઈએ છે. જે જગ્યાએ જે પ્રકારનો વિનય સાચવવો જોઈએ, મંદિરમાં પરમાત્માનો વિનય, સ્વાધ્યાયમાં ગુરુનો વિનય, અને ઘરમાં નાના મોટાનો વિનય, અને શાસ્ત્ર ગ્રંથ ભણતા હોઈએ ત્યારે ગ્રંથના બહુમાનનો ભાવ કે આ ગ્રંથ એ મારા માટે બહુ મોટા ઉપકારી છે, એનું વર્ણન હવે કરે છે કે વિનય ફલમ શુશ્રુષા. તમે વિનય કરશો તો શુશ્રુષા મળશે. શું મળશે? સાંભળવાની ઈચ્છા જાગૃત થશે. આવું સાંભળવાની ઈચ્છા જાગૃત થશે તો તમે છેક ગુરુ સુધી પહોંચી જશો. ગુરુ શુશ્રુષા ફલમ શ્રુતજ્ઞાનમ. અને ગુરુ પાસેથી જે સાંભળશો એનાથી તમને શું મળશે? તો કહે છે કે શ્રુત જ્ઞાન મળશે. આ શ્રુત જ્ઞાનથી શું મળશે? જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાન મળ્યું એટલે વિરતિ આવી. જેમ જેમ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ વિરતિ આવતી જાય છે. વિરતિ, નિર્ભય શું એનો અર્થ કરવાનો? વિ ઉપસર્ગ છે અને રતિ શબ્દ છે. રતિ એટલે આસક્તિ, રતિ એટલે એમાં આનંદ. જગતના જીવો જે પદાર્થોમાં આનંદ માણે છે તે પદાર્થોથી વિપરીત વસ્તુમાં આનંદ માણવાનો ભાવ જાગે છે આ જ્ઞાનથી. જ્ઞાન જેમ જેમ આવે, આપણી પાસે જ્ઞાન ન હોય તો આપણી આનંદની આનંદ માણવાની જે વ્યાખ્યા છે તે ક્યાં સુધી સીમિત હોય? આપણી પાસે જ્ઞાન નથી. અત્યારે એક ક્ષણ માટે તમે એવો વિચાર કરો કે હું જે જાણું છું એ નથી જાણતો. અને આ લોંગ વીકેન્ડ આવ્યો છે, હું નથી જાણતો. અને આ લોંગ વીકેન્ડ આવ્યો તો આપણે ક્યાં જઈશું? આપણે કોઈ બીચ ઉપર જઈશું, કોઈ એવી જગ્યાએ જઈશું, એમ માનીશું કે ભાઈ હવે આને મોજ મસ્તી કરી લઈએ. તો આપણી રતિ એ બહાર ફર્યા કરે છે. અને જેવી સમજ આવે છે તેવો આપણને ખ્યાલ આવે છે કે હવે આમાં સમય વેડફવા જેવો નથી. આવી રીતે હવે સમયને વેડફી ન નખાય. સમયનો મારે ઉપયોગ કરવો જોઈએ. સમયથી મારે કંઈક મેળવવાનું છે અને એટલે એની રતિ આપોઆપ બદલાવા લાગે છે, આપોઆપ એને એની જે આનંદ માણવાની જે વસ્તુઓ છે એમાં બદલાવ આવતો રહે છે, પરિવર્તન આવવા લાગે છે. ક્યાંક જ્ઞાનની અંદર, ક્યાંક ભક્તિની અંદર, ક્યાંક તપની અંદર, ક્યાંક જપની અંદર આપણને આનંદ આવવા માંડે છે. જે આનંદ અત્યાર સુધી નહોતો આવતો તે જ્ઞાનથી આવ્યો. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જે આપણે આ શબ્દ ઘણી વાર સાંભળ્યો છે, પણ એના રચયિતા એ ઉમા સ્વાતિ મહારાજ છે. એ કહે છે કે જેમ જેમ તમે વધુ ને વધુ જ્ઞાન મેળવતા જાઓ તેમ તેમ તમારા આનંદની વ્યાખ્યા બદલાતી જાય છે, આનંદનો વિષય બદલાતો જાય છે, અને જેમ જ્ઞાન વધે તેમ તમારો આનંદનો વિષય છે એ વધુ મહત્વપૂર્ણ અને વધુ અગત્યનો બનતો જાય છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી એ તુચ્છ વસ્તુઓમાં આનંદ માણે, ખાવામાં આનંદ આવે, હરવામાં આનંદ આવે, ફરવામાં આનંદ આવે, થોડા વધુ પૈસા થાય અને એવું માનવા લાગે કે પૈસા મેળવવા એ જ જીવનનો ઇતિશ્રી છે, એટલે વસ્તુઓ ખરીદવામાં એને આનંદ આવે કે આ લઈ આવું, તે લઈ આવું, કપડા લઈ આવું, આ લઈ આવું, આ એનાથી થોડુંક વધુ એની સમજ આવે, એટલે કે ફલાણું મૂવી જોવું જોઈએ, ફલાણી ટીવી સિરિયલ જોવી જોઈએ, ફલાણું આ જોવું જોઈએ. તો આ જગતનો ક્રમ છે, જગતના જીવો જે વસ્તુઓમાં રતિ માને છે તે રતિ પછી એને તુચ્છ લાગવા માંડે કે ભાઈ આટલું બધું વસાવ્યું, આટલું બધું કર્યું, આટલી બધી વસ્તુઓ મેં મેળવી, પણ એમાં સાચો આનંદ તો મળતો નથી. સાચો આનંદ તો ક્યાંક જુદેશ છુપાયેલો છે, એને મેળવવાનો છે એ રતિ. વિરતિ ફલમ, વિરતિનું ફળ, વિરતિ ફલમ છે આશ્રવ નિરોધ, વિરતિનું ફળ છે એનાથી આશ્રવનો નિરોધ થાય છે. તમે વિરતિમાં આવો એટલે શું થાય, આશ્રવો અટકવા માંડે. શું થશે, આશ્રવો. હવે આશ્રવો કયા છે એ પાછું સમજવું પડે. કોને આપણે આશ્રવ કહીએ છીએ, નહી આશ્રવ એટલે કર્મોનું આવવું, એ તો આશ્રવ શબ્દનો અર્થ થયો, પણ શેનાથી આવે છે, કયા કયા નિમિત્તો છે કે જેને આપણે આશ્રવ ગણીએ છીએ? ના, એ કર્મબંધના કારણો છે. એ તો બરાબર, પણ એમાં પર પદાર્થ ભાવ કર્મ પણ બરાબર છે, પણ એને વિસ્તારથી સમજવું હોય અથવા બહુ પર્ટિક્યુલર આપણે સમજવું હોય કે આ આશ્રવો છે, આ જનરલ જવાબ આપી દીધો. એ બી બરાબર છે, પણ એ બી બરાબર, પણ હજુ પણ આપણે ત્યાં કહ્યું મન યોગ, વચન યોગ અને કાય યોગ, કાય વાંગ મન કર્મયોગ સ્વ આશ્રવ. મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ અને કાયાની પ્રવૃત્તિ એ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં મોટા ભાગે આશ્રવ, પણ જેવું જ્ઞાન આવે છે તેમ એની દિશા બદલાઈ જાય છે, એટલે આશ્રવને બદલે નિર્જરાનું કામ કરવા માંડે છે. એટલે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જે ક્રિયાઓ, જે તત્વો આશ્રવનું કામ કરતા હતા, ખાસ કરીને મન વચન અને કાયાની ક્રિયાઓ જેનાથી આશ્રવ થતો હતો તે હવે નિર્જરા તરફ છે. તો હવે જે આશ્રવો છે એના માટે પણ આગળ વિસ્તારથી કહું કે આશ્રવો એટલે ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયા, આ ચાર બાબતો આશ્રવ. પાંચ ઇન્દ્રિયો, પાંચ અવ્રત, ચાર કષાયો અને 25 ક્રિયાઓ. કેટલી થઈ વસ્તુઓ? પાંચ ઇન્દ્રિય, પાંચ અવ્રત, 10, ચાર કષાય 14 અને 25 ક્રિયાઓ, આ 39 અને પેલા ત્રણ મન વચન અને કાયાના ત્રણ યોગ, 42 આશ્રવો છે. કેટલા? સમજાશે હવે? સરળ છે, સાવ સરળ છે. આપણી ઇન્દ્રિયો, પાંચે પાંચ ઇન્દ્રિયો, પાંચ અવ્રત, હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ અને પરિગ્રહ, એટલે પાંચ ને પાંચ દસ થઈ ગયા, ચાર કસાઈ નાખો. હા, અને હવે 25 ક્રિયા, એ થોડું અઘરી છે. 25 ક્રિયાઓ ફરી પાછું આપણે વિસ્તારથી ભણીશું ક્યારેક, પણ એ 25 ક્રિયાઓ ઉમેરો એટલે 39, અને ત્રણ ક્રિયા, ત્રણ યોગ મૂકી દો, મન યોગ, વચન યોગ, કાય યોગ, 42. આ 42 આશ્રવોને યાદ રાખવાના છે. એ ક્રિયાઓ જુદા જુદા પ્રકારની છે. એમાં ક્રિયાઓ કેટલીક, કોઈને હત્યા કરવાની વાત, કોઈને મન દુઃખ પહોંચાડવાની વાત, કોઈને એક જગ્યાએથી બીજે જગ્યાએ મૂકી દેવાની વાત, આ બધી છે. એ 25 ક્રિયાઓ છે. એ પણ આખે એનું મનોવૈજ્ઞાનિક બહુ મહત્વ છે. એની વાત આપણે અત્યારે નથી કરતા, પણ કહેવાનો મતલબ એ છે કે આ જે આશ્રવો છે, એ આશ્રવો આશ્રવ રૂપે કામ ત્યાં સુધી કરે છે જ્યાં સુધી જ્ઞાન નથી. જેવું જ્ઞાન આવ્યું તે દિવસે તમને આ ઇન્દ્રિયો દ્વારા એમ થશે કે આ પાંચ ઇન્દ્રિયો મને આજે મળી છે, તો એ પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ મારે આશ્રવોને નિરોધ કરવા માટે વાપરવાનો છે, કષાયોને રોકવા માટે કરવાનો છે, અવ્રતમાંથી બહાર નીકળવા માટે કરવાનો છે, અને 25 ક્રિયાઓથી મુક્ત થવા માટેનો. અને એની જે દિશા બતાવી, એ દિશા હતી એ કે સૌથી પહેલા તો સમિતિનું પાલન કરવું. કેટલી સમિતિ ભાઈ? પાંચ. ગુપ્તી ત્રણ. કેટલી તમારે ત્યાં વધુ છે? પાંચ સમિતિ, ત્રણ ગુપ્તી, એટલે આઠ. પછી 10 પ્રકારના ધર્મો એટલે 18. ધર્મો ખબર છે? ચલો, એ બહુ સરળ છે. આ બધું એકદમ આમ ઝડપથી યાદ રહી જાય એવું સરળ છે. તમે લોકો કેમ ભૂલી જાવ છો એ ખબર નથી. આ બધું ઘણી બધી વાર ભણ્યા છો તમે. શું કહે છે? ક્ષમા, માર્દવ, આર્દવ, શૌચ, સત્ય, શૌચ, સંયમ, બ્રહ્મ, સત્ય, શૌચ, બ્રહ્મ, આકિંચન્ય, ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્દવ, શૌચ, સત્ય, સંયમ, તપસ, ત્યાગ, આકિંચન્ય, તપ, ત્યાગ અને અકિંચન્ય. આ 10 પ્રકારના ધર્મો, 12 ભાવનાઓ, એટલે કેટલા થયા? 10 ને 31, એની અંદર 22 પરિસરો ઉમેરા, 53, અને 12 પ્રકારના તપ ઉમેરો, અને 5 ચારિત્રો, 70, 69 થયો. એનીવે, આ સંવર છે. આટલી વસ્તુ, હા, એમાં એક ઉમેરવાનું આપણે તપ, આટલું ઉમેરો એટલે સંવર થયું. એટલે આ બધી વસ્તુ કરવા જેવી લાગે, જે અત્યાર સુધી નહોતી કરવા જેવી લાગતી. આશ્રવનો નિરોધ એટલે સંવર. સંવર આવે, જૈન ધર્મે આ બહુ મોટી વાત કરી કે જ્યાં સુધી સંવરમાં તમે બેસો નહીં ત્યાં સુધી કલ્યાણ નથી. તમે એમ કહો કે હું તો બહાર ફરું ને પાછો ધર્મ બી કરી લઉં, એ શક્ય જ નથી. આ એવી વાત છે કે લોટ બી ફાંકવો જ અને ભસવું બી છે. બે કામ એક સાથે કરાય, થાય ખરા? ન થાય. જે દિવસે તમારી આંખ ખુલે છે તે દિવસે તમને આ સત્ય સમજાવવા માંડે છે, અને એ દિવસે તમે તમારા જીવનને તરત પરિવર્તિત કરી દો છો. એટલે સમિતિ, ગુપ્તિ, ધર્મ, ધર્મ અનુપ્રેક્ષા, પરિસહ, ચારિત્ર અને તપ, આટલી વસ્તુ જયારે આપણે કરીએ ત્યારે સંવર આવે છે, અને આ સંવરથી જીવન ઉર્ધ્વગામી બને છે. એટલે નિર્જરા બહુ ઝડપથી થવા માંડે છે. સંવર ફલમ તપો બલમ અથ તપસો નિર્જરા ફલમ દૃષ્ટમ તસ્માત ક્રિયા નિવૃત્તિ ક્રિયા નિવૃત્તેર અયોગિત્વમ. સંવર નું ફળ, આશ્રમ નો નિરોધ એ સંવર છે, સંવરનું ફળ તપ છે. અર્થ તમને સંવરનું ફળ એ તપ છે. તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. જેમ જેમ નિર્જરા વધતી જાય તેમ તેમ શું થતું જાય? બહુ સરળ છે, પણ મારે તમારી પાસેથી ક્રિયાની નિવૃત્તિનો અર્થ સમજવાનો છે. નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ. સંસાર કેવો, એ બધું પછી લાવો. એ તો ક્યાં, હજુ તમે એટલું બધું આગળ પહોંચી જશો તો સાધુ વેશ થઈ જશે. જે અહિયાંથી બધા એ દીક્ષા લઈને બહાર નીકળવું પડે. બરાબર છે, બોલો. ચલો શું કહે છે? ક્રિયા નિવૃત્તિ હિ, ક્રિયાની નિવૃત્તિ. કર્મો ઘટવા માંડે એટલે આપણે નિર્જરા થઈ એટલે કર્મો ઘટવા માંડ્યા. કર્મો ઘટી ગયા એટલે શું થયું? નિવૃત્તિ. ક્રિયાની નિવૃત્તિ થઈ, પણ ક્રિયાની નિવૃત્તિ એટલે શું? નિવૃત્તિ એટલે અટકવું. નિવૃત્તિ એટલે અટકવું, સ્ટોપ થવું. તમે શું કર્યા બાર જઈને બે જણ? અચ્છા, ક્રિયા નિવૃત્તિ આશ્રવ નો નિરોધ થઈ ગયો છે એટલે નિર્જરા થઈ ગઈ છે. હવે નિર્જરા વધવા માંડી છે, તો એ નિર્જરાથી આપણે જેટલી બહાર ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ હવે કરવા જેવી લાગે નહીં. શું? પહેલા અહીંયા જઈ આવું, ત્યાં જઈ આવું, ફલાણાને મળી લઉં, ફલાણાને ફેરવી લઉં. આશ્રવ છે એટલે એનો એક બહુ સીધો દ્રષ્ટ, બહુ સમજાઈ જાય એવો દાખલો આપું તમને. કે બાળક છે, બરાબર, એ બાળકને, એટલે અહીંયાની મને બહુ ખબર નથી, અમારે ત્યાં યુવાનોની, કે એની પાસે સ્માર્ટફોન આવે એટલે શું કરે? સતત એ અંદર ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં. એને જો તમારો એનો સ્માર્ટફોન બંધ થઈ જાય તો એનો શ્વાસ અટકી જાય એ સ્થિતિ છે. એટલે આ ક્રિયા વધી, એનો અર્થ શું? ક્રિયાની વૃદ્ધિ થઈ. કેમ કે એને સમજ જ નથી. રાત્રે જયારે સુઈ જાય ત્યારે એને બાજુમાં જ જોઈએ, ને એમાં ટીક ટીક થાય તો તરત જાગી જાય, ને પાછો ટેક્સ્ટ મેસેજ કરી દે, પાછો સુવે. અને આવા બાળકોની 40 વર્ષે ગડપણ એના મોઢા ઉપર દેખાવા માંડે, કારણ ટેન્શન લઈને ફરે છે. ક્રિયાઓ 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 ક્રિયાઓમાં જ ફરે છે. અને એમાં એ બહાદુરી માને છે કે આનો મેસેજ આવતા પહેલા જ જવાબ આપી દીધો. શું કહે છે? આ શું થયું? પરિભ્રમણ એટલે ક્રિયાવતી. પણ એ જ બાળકને આપણે પૂછીએ કે આટલું બધું કરીને મેળવ્યું શું, શું મળે છે? શું માત્ર એક તો અંદરથી વિહવળતા, બહુ એ વિહવળ બની જાય છે, ઇમ્પેશન, એની અંદર પેશન કે શાંતિ નથી રહેતી. અને સામેથી જવાબ ના આવે તો એની અસર પાછી બીજા ઉપર થાય, એના ઉપર તો થાય થાય, બીજાની ઉપર થાય થાય. એટલે ક્રિયા એ અત્યારે ત્યાં માનસિક ક્રિયાઓ છે અને શારીરિક ક્રિયાઓ, એ જે વધી અને એ વધી એટલે પીડા વધી. હવે માની લો કે એને એ સમજ પડી જાય, એ જ્ઞાન આવી જાય કે આજથી 10 વર્ષ પહેલા આના વગર પણ બહુ શાંતિથી જીવાતું હતું, આ બધી વસ્તુઓથી બંધનો બંધ્યા, આ બધાથી મારી ઊંઘ હરામ થઈ, એ જ્ઞાન આવ્યું. એટલે જ્ઞાન આવ્યું એટલે શું થયું? ક્રિયા નિવૃત્ત, ક્રિયા અટકવા માંડી. એને કહેવું નથી પડતું, પછી એને સમજ આવી જાય કે બસ એક કલાક હું ફોન વાપરીશ, એ સમયે જેનો જવાબ આવે એને આપી, એને જેનો મેસેજ આવશે એને જવાબ આપીશ. તો આનો આ અર્થ છે ક્રિયા નિવૃત્તિનો. હવે આપણા જીવનની અંદર જોઈએ, કે જ્યાં સુધી આપણે જાણતા નહોતા ત્યાં સુધી કોઈ અલાસ્કા જઈને આવ્યું હોય આપણો મિત્ર કે આપણા સગા વાલા, એટલે આપણે જ્યાં સુધી જઈ આવીએ નહીં ત્યાં સુધી અને બધે જઈ આવ્યા હોય તો પછી આપણે કહીએ હવે ક્રુઝમાં જઈએ, બધે ક્રુઝમાં ફરીએ, બધે ફરી આવ્યા હોય તો કે ભાઈ હવે આ આ રીતે આપણે નતું માણ્યું, આપણે દુબઈ ગયા હતા પણ આ તો નતું જોયું, આવી રીતે નતું કર્યું, એટલે ફરી જાઓ. એટલે અટકતું નથી, ક્રિયામાં સતત પ્રવૃત્તિ જ રહે છે. પણ છેવટે તમે જુઓ ને ક્યાંય કે કંઈક એવી સમજ આવી જાય ને એમ થાય કે આ બધું ફરીને મેળવ્યું શું, શું મળ્યું. એ વાત જ અહીંયા આપણે ગઈકાલે વિચારી હતી કે આ જે આપણે અકર્મવર્ત કાળની અંદર એટલું બધું ભમ્યા, એટલું બધું ભમ્યા, એટલું બધું ભમ્યા ને હજુ કંટાળો આવતો નથી, તો એનો અર્થ એ કે પરિભ્રમણનો બોધ આપણને હજુ સમજાયો નથી. એ જ્ઞાન આવી જાય તો ક્રિયાની નિવૃત્તિ, ક્રિયાની નિવૃત્તિ થઈ એટલે એક જગ્યાએ તમે શાંતિથી બેસી શકો. જે સામાયિક 48 મિનિટનું 48 ભાવ જેવું લાગતું હતું એ હવે 48 મિનિટ ક્યાં પૂરી થઈ ગઈ ખબર નથી પડતી. એટલે ક્રિયાની નિવૃત્તિ મળે છે. ક્રિયાની નિવૃત્તિ એટલે ક્રિયા છે ત્રણ, મનની ક્રિયા, વચનની ક્રિયા અને કાયાની ક્રિયા. એટલે એ વખતે એને એમ લાગે કે મારે હવે બોલવું ના જોઈએ, જો એક વાક્યથી ચાલતું હોય તો બીજું વાક્ય બોલવું ના જોઈએ, જો બે વાક્યથી કામ પતતું હોય તો આખી લાંબી કહાણી ન કરવી જોઈએ, જો એક શબ્દથી પતતું હોય તો બીજો શબ્દ બોલવો ન જોઈએ. એ ક્રિયા નિવૃત્તિ એટલે વચનની ક્રિયા અટકી. કાયાની ક્રિયા કે ભાઈ એક જગ્યાએ બેસીને પણ શાંતિથી બધું કાર્ય થાય છે તો પરિભ્રમણ કરીને શું ફાયદો. અને છેવટે મનની નિવૃત્તિ, મનના વિચારોની નિવૃત્તિ. મન જેટલું બહાર પરિભ્રમણ કરે છે એટલું જ બધું જ હતાશા, નિરાશા, લાલચ, લોભ, રાગ, દ્વેષ આ બધું લઈ લઈને પાછું ફરે છે. મારી સંઘ ભગવાન સંયમ ગ્રહણ કર્યા પછી 12.5 વર્ષ સુધી જે નિવૃત્તિ, ક્રિયાની નિવૃત્તિ કરી એમાંથી એક કેવલ તીર્થંકર બન્યા. આ એ જ વાત કરે છે કે ક્રિયા નિવૃત્તિ હે અયોગિત્વમ, ક્રિયાની નિવૃત્તિ થતા જ અયોગીપણું. એટલે કયું અયોગીપણું? 14મું ગુણસ્થાન. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્રિયાની નિવૃત્તિ થાય, મન વચન ને કાયાની ક્રિયા અટકી જાય એટલે અયોગીપણું આવીને ઉભું રહે. એટલે જે વસ્તુ આપણે પામવી છે એ અનંત કાળ સુધી પરિભ્રમણ કર્યા પછી, અનાદિકાળથી અત્યાર સુધીના સુદીર્ઘ કાળ સુધી પરિભ્રમણ કરીને પણ જે પામ્યા નથી તે ક્યાંથી પામી શકાય છે? નિવૃત્તિથી. જેટલું નિવૃત્ત થઈને એક ખૂણામાં બેસીને તમે શાંત ચિત્તે જેટલું વિચારીને પામી શકશો એટલું બહાર પરિભ્રમણ કરીને પામી શકાશે ને. એટલે અહીંયા એક આખો આ જે ક્રમ બતાવ્યો છે આ 72મા અને 73મી ગાથામાં, 72 અને 73 બહુ મહત્વની ગાથા છે. વિનયના વિનય કરવાથી શુશ્રુષા, શુશ્રુષા કરવાથી શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાનથી વિરતિ, વિરતિથી આશ્રવ નિરોધ, આશ્રવ નિરોધથી પ્રાપ્ત થાય છે તપ, તપથી નિર્જરા, અને નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ, અને ક્રિયાની નિવૃત્તિથી અયોગીપણું. હવે અહીંયાથી આખી એક પ્રક્રિયા બતાવી છે. યોગ નિરોધાદ ભવતિ સંતતિ ક્ષયઃ, યોગનો નિરોધ થવાથી સંતતિનો ક્ષય. સંતતિ એટલે પરંપરા, સંતતિનો અર્થ અહીંયા પરંપરા. આપણું મન છે એ મન, તમે આંખો બંધ કરીને બેસો છો અને મનને જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે મન કેટલું ચંચળ છે, મન કયા કયા વિચારોમાં ચાલ્યું જાય છે. તમે આંખો બંધ કરીને બેઠા હો એક ક્ષણ એક વિચાર આવે, એ વિચારની સાથે બીજા બે ચાર વિચારો જોડાય, બે ચાર માંથી બીજા 15 વિચાર આવે, 15 માંથી, એટલે આ એક આખું વલય મોટું ને મોટું થતું જાય છે. તો આ જે છે એ સંતતિ, એટલે એક પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એ જ્યાં સુધી આપણે મન વચન અને કાયાની ક્રિયાને શાંત ન કરીએ ત્યાં સુધી આ ચાલી જ રહે. એટલે ઘણા એમ કહે કે ભાઈ આપણે ક્રુઝમાં જઈશું ને ક્રુઝમાં મેડિટેશન પણ કરાવરાવાય છે, એમાં સ્વાધ્યાય પણ આપણે કરીશું, એકાદ બે ગ્રંથ લઈને જઈશું. એ ક્યાંથી સંભવે? તમે કાજળ કોટડીની અંદર જાઓ, કાજળથી ભરેલી કોટડી હોય એમાં જાઓ અને તમે બહાર નીકળો તો કપડાં કાળા થયા વગર બહાર નીકળો જો નહીં. કે પછી ખાલી આત્મસંતોષ ખાતર એવું કહેવાય કે અમે ગયા હતા ને આમ આ કર્યું, હા કર્યું, પણ શું ઘણી વાર તો પુસ્તક લઈ ગયા હોય એવું ને એવું જ પાછું આવે, એક ખુલ્યું જ ના હોય એક પણ દિવસ. માળા લઈને ગયા હોય, માળા ગણવાનું મન જ ના થાય. એટલે યોગના નિરોધની વાત કરી છે. ઉમા સ્વાતિ મહારાજ કહે છે કે જેટલો પણ યોગનો નિરોધ થઈ શકાય, આપણે સર્વથા યોગનો નિરોધ નથી કરી શકવાના, એ આપણી મર્યાદા છે, થાય તો ઉત્તમ, લક્ષ્ય આપણો અલ્ટિમેટ ગોલ એ હોવો છે. પણ કહે છે કે તમે સવારના એક કલાક યોગ નિરોધ કરો, અડધો કલાક યોગ નિરોધ કરો, અડધો કલાક એક જગ્યાએ બેસી જાઓ, એમાં તમે કશું બોલશો નહીં, એમાં કશું તમે હલનચલન નહીં કરો અને એમાં કશું બીજું વિચારશો નહીં, કોઈ એક વિચારની અંદર તમને દર્શનનો એક વિચાર તમે લઈ લીધો કે આ તું હ સમસ્ત લજ્જી ચિંતામણી કપ્પાય વપાઈ એ પાવંતી વિકિરણ જીવાયરા મરણઠાણમાં, એક વિચાર ઉપર મારે વિચાર, એ સિવાયના બીજા કોઈ વિચાર નથી કરવા. તો કહે છે કે આ યોગના નિરોધથી જે સતત આ સંસારની સંતતિ એટલે સંસારનું પરિભ્રમણ ચાલ્યા કરે છે એનો સંશય થશે અને આ સંતતિનો ક્ષય થશે એટલે મોક્ષ મળશે. તેથી કરીને તસ્માત કલ્યાણાનામ સર્વેષામ ભાજનમ વિનયઃ, બધા જ કલ્યાણોનું કોઈ એક સાધન હોય, એક સ્થળ હોય તો તે વિનય છે. જેટલા વિનમ્ર બનીને આપણે જીવી શકીએ એટલા વિનમ્ર બનવાનું છે. જ્ઞાનથી કોઈ અહંકાર ના આવવો જોઈએ, ક્રિયાથી અહંકાર ના આવવો જોઈએ, તપથી અને જપથી પણ અહંકાર ના આવવો જોઈએ. અને એના માટે આપણે જે પરમ દિવસે વાત કરી હતી કે માન પ્રત્યે વર્તે, શું માન પ્રત્યે કયો ભાવ કેળવવાનો છે? ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ હતા, માન પ્રત્યે દીનપણાનું માન છે. શું છે? માન પ્રત્યે દીનપણાનું. જયારે જયારે આવો ભાવ આવી જાય ત્યારે એક જ ભાવ કરવાનો કે હું જે કરું છું એ મહાપુરુષોની આગળ તો એક બિંદુ કરતા પણ ઓછું છે, હું એમાંનું કઈ જ કરતો નથી. અને આપણે પોતાની જાતને કહેવાનું છે, બીજાને માટે નહીં, કે મને આ શેનો આટલો બધો અંદરથી અહંકાર પેદા થાય છે, મારું કામ તો એક નાનકડું છે. એ નાનકડા એક દીવો પ્રગટાવે છે, હજુ તો મારે આખો સૂરજ અંદર જ્ઞાનનો પ્રગટાવવાનો છે. તો આ નાનકડા દીવાને જલતો રાખવા માટે અહંકારનો પવન ફૂંકાય નહીં, એને હું દૂર રાખું, એટલી ભાવના ભાવી અને આપણે આગળ વધવાનું છે. આપણો સમય અત્યારે થયો છે, 2-5 મિનિટ આપણે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નોની ચર્ચા કરીશું અને પછી આપણે સમાપન કરીશું. બોલો મિહિરભાઈ, તમે પ્રશ્ન પૂછો. આજે તમારું બહુ વખાણ કર્યા પેલા બેન ને, સોનલ બેન ને, શું નથી કરતા? સાક્ષી ભાવ રાખું છું, હું સાંભળતો જ નથી. અમે છે ને મજાકમાં એમ કહીએ છીએ કે હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી. મોદી સાહેબ એમ કે હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી, સૂતોય નથી ને સુવા દેતોય નથી. બોલો પ્રશ્ન. હા એક મિનિટ, એમણે પહેલા હાથ ઊંચો કરી લીધો છે. શાસના પ્રાણ સત્ય એટલે રક્ષણ, શાસ એટલે અનુશાસન, ત્ર એટલે રક્ષણ, એટલે દુર્ગુણોથી રક્ષણ એ આપણે વાત કરી, દુર્ગુણોથી રક્ષણ અને સદગુણોની રક્ષા, સદગુણોની વૃત્તિ. બોલો. ના, ગણી શકાય, પણ એ કોઈ વિશેષ પ્રયોજન હોય તો, વિશિષ્ટ પ્રયોજન વગર ના ગણાય. એટલે કોઈ એવું કારણ આવી જાય કે જેનાથી બીજો કોઈ રસ્તો જ ન જડે એવો હોય ત્યારે. એ સિવાય કોઈ પ્રશ્ન? બોલ દિયા થા ને કે સોને કા જો બનાતે થે વો ઉસકો અપને સંપત્તિ કા જો અહંકાર થા વો ત્યાગને કે લિયે, કે મેં સામાન્ય ચોખા સે ભગવાન કા સ્વસ્તિક નહીં બનાઉંગા, મેં સુવર્ણ કા મતલબ રોજ સુવર્ણ કા ઇતના તો દાન અપને આપ હોને લગેગા, નહીં તો મેં લોકો સે ટેક્સ વસૂલ કરતા હું, લોકો સે કર સે સારી ચીજે લેતા હી લેતા હું, તો મેરે તો યહી ભાવ રહેગા કે મેં સબસે લેતા રહું, તો એક મુજે અવસર મિલા કે મેં પરમાત્મા કી ભક્તિ કરું તો સુવર્ણ કે ચાવલો સે કરું, તો ઉસે મેરા અહંકાર ઓર મેરી સંપત્તિ કે પ્રતિ આસક્તિ હૈ વો યત્કિંચિત કમ હોગી. હા, વો તો વો નેતારાજ મુનિ કા થા ને દ્રષ્ટાંત, તો વો મુજે નહીં જાના થા વહાં, ઇસલિયે મેને ઉસકો ઓપન હી નહીં કિયા. હા,
ચરણમાં કો વંદન કરણી.